శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజకోట్ తారీఖ్ 6 జూన్ 2070 శ్రీమద్ రాజచంద్ర వచనామృతి పత్ర సమీక్ష పత్రాంక్ 171 172 71 ને 72 સાથે જ છે. 71નો પત્ર અંબાલાલ ઉપર છે, એમાં 172નો પત્ર સામેલ કર્યો છે કે સાથેનો પત્ર તમે મુનિશ્રીને આપજો. એમાં એક ખંભાતના મમુક્ષુએ ત્રિભુવનભાઈ એક પત્ર કૃપાળુદેવને અગાઉ લખેલો એનો નિર્દેશ કરે છે. એમાં તમે જે એક પત્રની દશા લખી હતી તે સ્મરણમાં છે અને તેનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે. કઈ દશામાં જીવને માર્ગની પ્રાપ્તિ થાય? સમજાય છે? કઈ દશામાં જીવને માર્ગની પ્રાપ્તિ? જો એ માર્ગાનુસારી હોય તો માર્ગની પ્રાપ્તિ થવાના સંજોગો કયા છે? તો એનું રહસ્ય તો કે મુનિ ઉપર જે પત્ર છે એમાં એનો ઉત્તર છે, એમાં એનો જવાબ છે. અને પછી એક સૂચના લખી છે જે આપણને કૃપાળુદેવ વિશે સમજવા માટે બહુ મહત્વની છે. એમાં લખ્યું છે કે આ પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવાનો છે, એમ જે દિવસે તમને જણાય તે દિવસે તમે માર્ગથી વિસર્યા છો, એમ સમજી લેજો. અમે તો કરુણાને કારણે બધી જ વસ્તુ સ્પષ્ટ લખીએ છીએ, એટલા માટે કે મળ્યો અવસર હવે ફરી મળે એમ નથી. કાળની ગહનતા ચાલતી જાય છે, સામે 18,000 વર્ષનો કળિયુગ પડ્યો છે અને ત્યાર પછી છઠ્ઠો હારો છે, અને જગતના જેવો હતપુણ્ય છે એનામાં કદાચ અત્યારે ઈચ્છા જાગે અને એને જો રહસ્ય પ્રાપ્ત થાય અને થોડું પુણ્ય એનું જોર કરતું હોય તો એ માર્ગને પામી જાય. પણ જો તક ચૂકી જાય, અવસર ચૂકી જાય, તો અનંતકાળ સુધી આવો જોગ ભાજે એમ નથી. માટે જીવોની કરુણા એટલી બધી છે, નિષ્કારણ કરુણા એટલી બધી છે કે બધી જ વસ્તુ એમણે સ્પષ્ટ લખી છે. પોતા ઉપર દ્રષ્ટિ થાય એવી રીતે પણ લખી છે, લખવું યોગ્ય ન લાગે તો પણ લખી છે, પરમાર્થમાં આવી રીતે લખવું ન ચાલે તો પણ લખી છે. એકમાત્ર કારણ એ મુમુક્ષુઓના ઉપરની અમાપ કરુણા. જ્ઞાનીનું આ કરુણાનું જે ચિત્ર છે એ સમજાવવું જોઈએ. એની બદલે જો વિપરીત આપણને ભાવ આવે કે આ તો પોતાનું મહત્વ ગાય છે, આ તો પોતાની વાત કરે છે, તો તે દિવસે લખે છે કે તમે પરમાર્થ માર્ગને વિસરી ગયા છો. પરમાર્થ માર્ગમાં જ્ઞાનીની કરુણા જો ન સમજાય તો તમને જ્ઞાનીનો અહંભાવ જ દેખાશે કે આ તો પોતાની વાત કરે છે. 680ના પત્રમાં આ દશા થઈ. એમણે લખ્યું કે અમે બીજા રામ અથવા મહાવીર છીએ, ન સમજાય લોકો. ચારે બાજુથી જુદી જુદી પ્રકારના પ્રતિભાવો પડવા માંડ્યા. આ શું, પોતાને મહાવીર જણાવે છે, પોતાને રામ જણાવે છે, આ પોતાને તીર્થંકર જણાવે છે, પોતે પરમાત્મા થયા છે એમ કહે છે. અને જબરજસ્ત વિરોધનો વંટોળ શરૂ થયો અને જગતના જીવોને હંમેશા પોઝિટિવ વિચાર કરતાં નેગેટિવ વિચારમાં વહેવાનું બહુ સરળ બને છે. જો કોઈની ટીકાત્મક વાત હોય, નિંદાત્મક વાત હોય, કોઈની વિપરીત વાત હોય, તેમાં રસ વધારે પડે, એમાં આપણી જિજ્ઞાસા વધારે હોય, એમાં સાંભળવાનો તમતમાટ વધારે. શું કીધું એણે, એ શું કહેતા હતા, ઓલાને શું કીધું, આને શું કીધું, તારે કાંઈ સંબંધ છે, તારે કાંઈ નિસ્બત છે. બસ નિસ્બત નથી એ વાતમાં રસ છે, અને તારું કલ્યાણ શેમાં છે, તારી મુક્તિ શેમાં છે, તું ક્યાં અટવાયો છે, તારી ભ્રાંતિ ક્યાં છે, તને એનું ભાન કનાવનાર કોણ છે, એની ચિંતા જ નથી. ડૂબવું છે અને ડૂબાડનાર જોઈએ છે, આ જગતના જીવોની દશા છે. તરવું છે ને તારનાર નથી જોઈતો, તારનાર કરુણાનો અવતાર હોય, આને તો ડૂબવું છે અને ડૂબાડનાર જોઈએ છે. ખટપટિયા હોય તો મજા આવે, જ્યાં સત્સંગના મેળામાં ખટપટ વધારે ચાલતી હોય ત્યાં મજા આવે, અને જ્યાં અધ્યાત્મ નથી ત્યાં એક પાસું આ જોવા મળે કે ત્યાં ભલે 5-10 હજાર ભેગા થાય પણ એમાં એક સમૂહ ખટપટ્યો હોય, એનું કામ જ આણે આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આ આમ કરતો હતો, એ આખા સમુદાયનો હિસ્ટ્રી એની પાસે હોય. તમે કોઈ પણ વિષય પૂછો કે આ જાય છે તમે ઓળખો, એટલે હું ન ઓળખું એને, એને રગે રગ જાણું છું, કેમ કે એના માટે તો રહ્યો છે અહીંયા, એને ક્યાં પોતાનું કલ્યાણ કરવું છે. સત્સંગ દૂષિત થાય છે, આ એક એવી દૃષ્ટિ છે કે મુમુક્ષુએ સાવધાન રહેવું જોઈએ. કૃપાળુ દેવ તો સરસ શબ્દ પ્રયોગ વાપરે છે, આ તો પરમાત્મા છે, એ કહે છે તમે ક્રમ વિસરી ગયા છો એમ સમજો, માર્ગનો ક્રમ તમે વિસરી ગયા છો, માર્ગના ક્રમમાં તમારી પાસે પરમાર્થની દ્રષ્ટિ જોઈએ, નિંદાની નહીં, કોઈના પ્રત્યેની દોષ દ્રષ્ટિ ક્યારેય આપણું કલ્યાણ કરી શકે નહીં, કોઈ કાળે ન થાય, આ પહેલો નિયમ છે. અને એ સમજાવવા માટે કૃપાળુ દેવે તો કેટલી જાગૃતિ છે કે એ જ ખંભાતના મમુક્ષુઓને આ લખ્યું તો 20 દોરા લખ્યા, એમાં એ ગાથા લખી કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. ભાઈ ઉપાય તો ઘણાય છે, બતાવનારા પણ સાક્ષાત પુરુષો છે, પણ તું કહેતો ખરો કયા ઉપાયથી તું તરીશ, કારણ કે તને તારા દોષ દેખાતા નથી, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. દોષને ઓળખી દોષને ટાળવા, આ બધું કંઠસ્થ થાય એનું મહત્વ નથી, હૃદયની અંદર ચોટ લાગે જવી જોઈએ કે મારા વર્તનમાં, મારી વાણીમાં, મારા બોલવામાં, મારા વિચારમાં જાણે અજાણે પણ કોઈના પ્રત્યેનો આવો દૂષિત ભાવ તો પેદા થતો નથી ને, એ થાય તો મારી પાત્રતા તૂટે છે, એને શું એમાં લેવા દેવા છે, નુકસાન કોને, મારી આધ્યાત્મિકતા તૂટે છે, પરમાર્થ માર્ગની મારી યોગ્યતા ખંડિત થાય છે, એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. અત્યારે અમારી બાબતમાં તમે ભૂલ કરશો તો અમને કંઈ વાંધો નથી, કરો, સંતના પણ અવગુણ ગાવા હોય તો ગાઓ, પણ યાદ રાખજો કે ભવિષ્યમાં પણ તમારો કોઈ આરોવારો નથી, અન્ય કોઈ એવો ઉપકારી તમારા માટે આવશે તો પણ તમે માર્ગનો ક્રમ બેસરી ગયા છો, તમને એનો ઉપકાર લાભદાયી થશે નહીં. અમે તો અત્યારે તમને ઉપકારી નહીં થાય, અને કદાચ અમારી આ દશા ઉદયકાળની દશા તમે ઓળખી પણ ન શકો, પરંતુ ભવિષ્યમાં સાક્ષાત તીર્થંકર તમારી સામે આવીને ઉભા રહીએ ને તો પણ તેનું વચન તમને કલ્યાણકારી નહીં થાય. અને જે તીર્થંકરથી પણ જો માર્ગ ન પામી શકે એ જીવ અભવી સિવાય બીજો કયો હોય, તો તમારું ભવ્યત્વ ખંડિત થશે. બહુ રહસ્ય છે કૃપાળુદેવની અમુક વાતોમાં, ઘણી ગંભીરતા છે, ગાંભીર્ય ઘણું છે. આટલું સમજાય ને તો આપણી મોટી સાધના છો. શું કરવું ને શું ન કરે, શું કરવું એ પાંચ પાંચ પછી શું ન કરવું એ સમજી લે. એક સાધક તરીકે, એક મુમુક્ષુ તરીકે, એક સત્પુરુષને ઓળખવા માટે, માર્ગનો ક્રમ મેળવવા માટે, માર્ગની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ એ વાક્યની અંદર એટલો ગૂઢાર્થ ભરેલો છે. મુનિશ્રીના પત્રમાં તો લખે છે કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ત્યાંથી હોય. અનાદિની ભૂલ, અનાદિનો દોષ, શું ખૂટે છે? પંચેન્દ્રિય સંજ્ઞાપણું પામ્યા, આર્ય દેશ મળ્યો, સત્પુરુષનો યોગ થયો, વિતરાગ પરમાત્માનું શાસન મળ્યું, જીવને માર્ગ કેમ ન મળ્યો? કઈ ભ્રાંતિ રહી ગઈ છે? આ તીર્થંકરો અત્યારે થયા છે એવું નથી, અનંત ચોવીસીઓ થઈ છે. કોઈ કાળ એવો નથી કે જ્યાં સત્પુરુષની વિદ્યમાનતા ન હોય, જ્યાં સત સત તરીકે સ્થાપિત થયેલું ન હોય. છતાં જીવને કેમ પોતાપણું પ્રાપ્ત થયું નહીં, નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નહીં? તો કે છે, પોતાને પોતા વિશેને જ ભ્રાંતિ, આ અવાચ્ય કહી ન શકાય. કેવી રીતે કહેવું કે પોતે પોતાને જાણતો નથી? છે જ્ઞાનનો અવતાર, જ્ઞાન શબ્દ ન સમજાય તો પણ પોતે સમજણ પોતાની જેટલી છે એટલી કોઈ જગતમાં નથી, એટલું તો એ જાણે છે. આવો ડાપણનો દરિયો છે, એને પોતા વિશેની સમજ નથી. બોલો, આ વાત કેવી કેવી રીતે, કેવી રીતે કહેવું કે ફરાણાભાઈ પોતાને જાણતા નથી? અવાચ્ય કહી શકાય ને, કેવી રીતે કહેવું? પણ ઓલો કે તમારું ફરી ગયું છે, આ તો આખા ગામને જાણે છે. અને આની જાણકારી કેટલી નોલેજેબલ માણસ છે, જગતની અંદર આખા આના જેવો વિદ્વાન કોઈ બેજોડ છે આ તો કોઈ નથી, છતાં પોતાને જાણતો નથી. અવાચ્ય છે એ, અવાચ્ય તો પોતાને સમજાય બીજાને નહીં. કેટલી વિદ્વતા ગૌતમ ગણધરની, શાસ્ત્રોના શાસ્ત્રો, પંડિતાયનો હિમાલય જોઈ લ્યો, સાક્ષાત સરસ્વતીનો અવતાર, શું ભ્રાંતિમાં પોતે પોતાને જાણતા નથી? બધું જાણે, આખા જગતને જાણે, પણ મુશ્કેલી એ ઇન્દ્રભૂતિની કે પોતે પોતાને. અને આ અવાચ્ય કોને કહેવા જવું, આ દુઃખ કોને કહેવું, આ રોવું ક્યાં? આખા જગતને સમજાવનારો પોતાની શંકા કોને પૂછવા જાય? અદ્ભુત, આમાં અનંતા જીવો સપડાયેલા છે અને અહંભાવ એટલો બધો છે કે કોઈને પૂછવાનું, કોઈની શરણાગતિ સ્વીકારવાનું બની શકે નહીં, અહંભાવ એટલો છે. અહમ ભાવતી રહીત નહીં, સ્વધર્મ સંચય નહીં, શું કરું નહીં, એક સદગુણ પણ મુખ બતાવું છું. એક સદગુણ આવે કે પ્રભુ હું કંઈ જાણતો નથી. આ પહેલો સદગુણ જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એ સમજી લે કે જગત આખાનું મારી પાસે જ્ઞાન હોવા છતાં હું મને જાણતો નથી, અને એ જે કબૂલાત કરી શકે છે. ઇન્દ્રભૂતિનું તો ભાગ્ય એટલું, પુણ્ય એટલું કે વગર કીધે મહાવીર જાણી ગયા, અને એણે કીધું કે હે ઇન્દ્રભૂતિ, તું તારી શંકાના નિવારણ માટે મારી પાસે આવ્યો છો. તું આખા જગતને અત્યાર સુધી બોધ આપી રહ્યો હતો, પણ તને તારા વિશેની જ શંકા રહી ગઈ છે, અને એ તું ક્યાંય પૂછી શકતો નથી. ભગવાને કહ્યું સામેથી, અને ઇન્દ્રભૂતિને થયું ગજબ છે, મારા અંતરની આ વાત આ પુરુષ જાણે છે. આનું જ્ઞાન કેવું, આનું અંતર્યામીપણું કેવું. એટલે પછી ત્યાં ભગવાનની શરણાગતિ લે છે, માર્ગ પછી મળે છે. અહીંયા ભગવાન મહાવીર વિદ્યમાન સત્પુરુષ છે. ગૌતમની આ યોગ્યતા છે, બંનેનો યોગ થાય છે અને ગૌતમને આત્મદર્શન થાય છે. મતિની ગતિ નથી આમાં, એક કઈ કલ્પના આપણી કામ આવે એમ નથી, બુદ્ધિનો એકય પ્રયોગ અહીંયા ઉપયોગી થઈ શકે એમ નથી. એટલે જો બફમમાં રહેવું હોય તો રહો. પ્રભુશ્રીએ તો કહ્યું છે કે બફમમાં રહેશો નહીં, ગજુ નથી તમારું. સાધક છો પણ એનું જો અભિમાન હશે કે ના ના હું બધું જાણું મેળવી લઈશ, બફમમાં રહેવા જેવું નથી. વચનની ગતિ તો ક્યાંથી હોય, શું સમજો તમે. એટલે પછી એક અદ્ભુત માર્ગના સાત પગથિયા આપ્યા છે, માર્ગાનુસારીને આપ્યા છે, અને આપવાનો હેતુ માર્ગની પ્રાપ્તિ કરાવવાનો છે. આ બે વસ્તુ બરોબર સમજવી જોઈએ કે જે છે એ જીવ પેલા માર્ગાનુસારી છે, જો માર્ગાનુસારી ન હોય તો એને આ સાતમાંથી એકે વાંચવાની આવશ્યકતા નથી, ન વાંચવા પત્ર આપણને લાગુ પડતો નથી. એમાં કહે છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. આ એવું પરમ રહસ્ય કૃપાળુદેવે મૂક્યું છે સાત વાક્યોમાં, આપણાથી પણ કંઈ પકડી શકાય એવું નથી. છતાં શુદ્ધ મતિથી અને સમર્પિત ભાવથી, પ્રભુ પ્રત્યેની નિષ્ઠાથી જેટલું સમજી શકાય એટલું સમજવા પ્રયત્ન કરીએ. આ અગમ નિગમની વાતો છે, આને માટે કેનાર પુરુષની ભૂમિકા અને સાંભળનારની ભૂમિકા પણ જુદી હોવી જોઈએ. આપણે હજુ એ કક્ષા સુધી પણ પહોંચ્યા નથી, પણ મતિની શુદ્ધતા જોઈએ, પહોંચશું. કેનાર પ્રત્યેની આપણી એક નિષ્ઠા અને નિરંતર ભક્તિ જોઈએ, કોઈ બીજો મનમાં ન જોઈએ. જેમ આનંદ ગંજીએ ગાયું કે બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. અમારા કુળની આ રીત છે, સાધકોની આ રીત છે, મુમુક્ષુની આ રીત છે, અમે હવે બીજો ધારશું નહીં. જે અમને મળ્યો છે એમાં અમે વિકલ્પ નહીં કરીએ. પછી પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ છે એ વિકલ્પ છે, એ છે ને, એ છે કે નહીં, એ છે. તો છે જેવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ બીજું નથી. આત્મા પ્રત્યક્ષ છે, દેખાતો તો નથી, અત્યાર સુધી ક્યારેય મળ્યો નથી, અનુભવ્યો નથી, તો છે ને. આસ્તિક્ય આસ્થા, સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા. તને આસ્થા છે, આસ્તિક્ય છે, એમ સત્પુરુષનું આસ્તિક્ય જોઈએ. પછી ઝંઝટમાં ન પડવું એ નથી, એટલે ગમે તેને પછી પ્રત્યક્ષ માની અને અધૂરી એને પકડી લેવા, એનાથી જીવનું કલ્યાણ નહીં થાય. અને બીજું, આ માર્ગ વિસરી જશું. આવેલો અદ્ભુત માર્ગ દેખાડનાર દાતાને આપણે વિસરી જઈશું. એટલે સમજવા માટે આપણે માર્ગાનુસારી થવું પડે. વિકલ્પતાઓ બધી તોડવી પડે. અહીંયા એ સાત રહસ્યના સૂત્રો કીધા છે, સમજવા પ્રયત્ન કરીએ. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, ઉદાસીનતા જીવનમાં ક્રમ સેવવો એનો, ઉદાસીનતાનો. વૈરાગ્ય વિના ઉદાસીનતા આવે. સંસારની એક પણ ચીજ પ્રત્યે મોહ હોય ત્યાં સુધી વૈરાગ્ય આવે ખરો? કૃપાળુ દેવના સત્સંગથી ગાંધી આ દર્શન કર્યા કે જગતની એક પણ ચીજ પ્રત્યે એમને મોહ હોય એવું મેં એમના 2 વર્ષના સત્સંગમાં જોયું ને. જે કાંઈ હોય જેને જોતું હોય લઈ જાય, વ્યવહારમાં છે, વેપારમાં છે, ગૃહસ્થિમાં છે, છતાં જગતના પ્રત્યે આખું જગત સોનાનું થાય તોય તૃણવત છે. જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે, અમારી પ્રવૃત્તિ દેવાને માટે થાય. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્ય પૂદગલ એક સ્વભાવ. અને ઉદાસીનતા પ્રસંગોપાત નહીં, મંદિરમાં આવ્યાને ઉદાસીનતા થઈ જાય કે મને તો કાંઈ ગમતું નથી, સંસાર ખોટો છે, રહેવા દે, અહીંથી બહાર નીકળવા દે, સંસાર સિવાય બીજી કંઈ વાત નથી. નિરંતર નિરંતર વચમાં અંતર ન પડે, સાતત્ય સતત, એ જ રટણા, એ જ અંદરનું સંગીત, એ જ સૂર, એ જ લય, એ જ ધ્વનિ. કેવી ભક્તિ! સ્વામી રામતીર્થને કોઈએ પૂછ્યું કે તમને તમારા દેશ પ્રત્યેની ભક્તિ કેવી, તો કે અમે મરી જઈએ અને અમારા હાડકા ગંગામાં નાખો તો પણ એમાંથી અવાજ આવશે ભારત માતા કી જય. આવી અમારી ભક્તિ છે. એમ આ સંસાર પ્રત્યેની ઉદાસીનતા, વૈરાગ્ય, એવો વૈરાગ્ય કે આ જન્મ તો ઠીક છે પણ બીજા જન્મમાં પણ જો કોઈ સંસ્કાર અમારી સાથે આવશે તો વૈરાગ્ય ન હશે, જન્મજાત. નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. વૈરાગ્ય વિના અધ્યાત્મની એક પણ દશા જાગૃત થતી નથી, સમજી લઈએ. એક પણ દિશા ઉઘડતી નથી, એક પણ ભૂમિકા પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મનો આધાર વૈરાગ્ય છે. અને વૈરાગ્ય એટલા પુદગળ જગત પર પદાર્થ છે, એમાં સુખ બુદ્ધિ નહીં, એમાં હિત બુદ્ધિ નહીં, એમાં મોહ બુદ્ધિ નહીં, એમાં મમત્વ નહીં, એમાં આસક્તિ નહીં. એ પર છે મારાથી. સુખનું સ્થાન હું છું, કોઈ પર સંયોગથી મને સુખ મળી શકે નહીં. એના પ્રત્યે પછી રતિભાવ ન થાય, રાગભાવ ન થાય, મોહ ન થાય, ક્યારેય ન થાય. તત્વની આટલી જાગૃતિ, આ વૈરાગ્ય. વૈરાગ્યથી ઉદાસીનતા જીવનમાં આવે. પુણ્યનો ઉદય હોય તો પૂતગઢીની પ્રાપ્તિ તો બહુ થાય. સારું મકાન મળે, સારો પરિગ્રહ મળે, સારી સંપત્તિ મળે, સારું માન મળે, બધું મળે. પણ જો અંદર સ્વની જાગૃતિ હોય તો બધા મેળા પ્રત્યે મમત્વ ન થાય. મળે ભલે બધું, પણ એને મમત્વ ન હોય. ચક્રવર્તીની સમૃદ્ધિમાં રહેલા ચક્રવર્તી જેવું, અથવા સમવસણમાં રહેલા અર્યંત જેવી દશા હોય, કે બધાની વચ્ચે હોવા છતાં એકેય વસ્તુ પ્રત્યે એને મમત્વ નથી, ઉદાસીનતા છે. હોય તોય ભલે, ન હોય તો ભલે, સંભાવ છે. ન રાગ ન દ્વેષ, ઉત્કૃષ્ટ અવસ્થા છે. વસ્તુનું હોવાપણું ન હોવાપણું એ નહીં, વસ્તુ પ્રત્યેની મૂર્છાનું ન હોવાપણું. આનો ક્રમ સેવો, અકેલી ઉદાસીનતા અધ્યાત્મકી જનની, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. કૃપાળુદેવે આ મંત્ર અદ્ભુત મંત્ર આપ્યો છે કે જગત પ્રત્યે ઉદાસીન રહો. જગત એટલે જગતના પ્રત્યેક પદાર્થો, પ્રત્યેક સંયોગો, પ્રત્યેક સંબંધો, પ્રત્યેક સ્થિતિ પરિસ્થિતિ ઉદાસીન રહો. એમાં ક્યાંય મમત્વ, મારાપણું, પોતાપણું નહીં કરો. જ્યાં પોતાપણાનો ભાવ આવશે ત્યાં રાગ આવશે. એ બંધન છે, એ અનંતકાળ સુધી રખડાવશે. સર્વ પ્રકારનો મોહ છોડવો, દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને એ બંધ જીવને અનંત સંસાર રખડાવશે. એને અનંતાનુબંધી મોહ કીધો છે. કસાઈના પરિણામ જ્યાં સુધી ઉદાસીનતા ન હોય ત્યાં સુધી અનંતાનુબંધી હોય, પછી પરિણામ બદલાય છે. સમજ આવે એટલે વસ્તુ પ્રત્યે મમત્વનું મૂર્છા તૂટી જાય, વસ્તુ રહે પણ બંધ ન બને. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, વૈરાગ્ય એ જ આધાર છે. આધ્યાત્મિકતાનો આધાર વૈરાગ્ય છે. આ સાદો સિદ્ધાંત આપણે જાણીએ નહીં અને ખોટે ખોટા ગ્રંથના ને શાસ્ત્રના ને ઉપદેશોના ને એટલા એટલા નું રટણ કર્યા કરીએ. ભાઈ વૈરાગ્ય છે તો આજ ને તો કાલ મુક્તિ થશે. તું ગચ્છમાં, ગમે તે ગચ્છમાં હો, ગમે તે પંથમાં હો, ગમે તે સંપ્રદાયમાં હો, વૈરાગ્ય છે તને જગત પ્રત્યે. મુનિશ્રીને કેટલા વર્ષ સુધીના પત્રો વાંચીએ તો આપણને તો આશ્ચર્ય લાગે. આ 172 થી શરૂ કર્યું, 572 સુધી આવ્યું છે કે મુનિઓ વૈરાગ્યને ઉપશમ વધારવાનો પ્રયત્ન કરજો. અને એમાં લખે કે હમણાં થોડાક આગમ ગ્રંથો બાજુ ઉપર રાખજો, યોગ વાસિષ્ઠની વાંચના શરૂ કરજો. આ વૈરાગ્ય નહીં હોય તો ચારિત્ર કેમ ટકશે? વૈરાગ્ય નહીં હોય તો આધ્યાત્મિકતા શેના આધાર ઉપર ઊભી રહેશે? વૈરાગ્ય નહીં હોય તો સાધનાનું બળ મળશે ક્યાંથી? આ પાવર હાઉસ છે, ઉર્જા છે. આપણા બધા સાધનો તો બહારના દેખાવો છે, એનું કનેક્શન તો વૈરાગ્ય સાથે છે. એ જો પાવર ગયો તો બાકીનું બધું દેખાવ ન થશે. વૈરાગ્ય, ઉદાસીનતા આવે, વૈરાગ્ય છે એની ખાતરી શું, એનું પ્રમાણ શું? કે મને તો વૈરાગ્ય છે, આપણને કાંઈ નહીં, આવું છે કે નહીં આના ઉપર, એવું બધું ઘણા બોયલા કરતા હોય પોતાની દશા. આ તો સેજે બાવા સીતારામ છે, ન મળ્યું ત્યાં સુધી, જેવું મળે એટલે એના જેવો ગાંડો બીજો ગોતવો મુશ્કેલ થઈ જાય. નથી મળ્યું ત્યાં સુધી, આપણે તેવું કાંઈ નહીં, હોય તોય ઠીક, ન હોય તોય. આ વંચના તો ચાલે જ નહીં અધ્યાત્મમાં. ઉદાસીનતા એનું પરિણામ છે. જો વૈરાગ્ય હોય તો ગમે તેવા સંયોગ હોય, હર્ષના હોય કે શોકના હોય, ઉદાસીનતા. ઘરે ગમે તેવો પ્રસંગ હોય એ ઘેલો થઈને નાચે નહીં, ઉદાસીન ચાલે છે. સંસાર છે, સંગ પ્રસંગ એ તો સંસારનું સ્વરૂપ છે. એમાં વળી વધારે પડતું આ મલાવા શું કરવા, મારો છોકરો ને મારો આમ ને મારો શું માંડ્યું છે આ ગણ પણ બધું. કોઈ સંબંધ ક્યાંય શાશ્વત નથી, આ બધા મોહના ચાળા છે. ઉદાસીનતા હોય ત્યાં આવા ચાળા ન હોય, દેખાડો ન હોય. એટલું બધું દેખાડે, મને તો એટલું બધું છે, મને તો તમારા પ્રત્યે કાંઈ જેવા દેખાડવાની જરૂર નથી. ઉદાસીનતા આ વૈરાગ્યની નિશાની છે. સંસારના સંગ પ્રસંગમાં ઉદાસીન રહો, સંસારની પ્રત્યેક ઘટનાઓમાં ઉદાસીન રહો, જોયા કરો, જ્ઞાતા બનો, એમાંથી બોધ લ્યો, અનિત્યતાનો બોધ મળશે. કોઈ ઘટના એવી હશે કે જુઓ કાચી ઉંમરે અચાનક મૃત્યુ થયું, બોધ લ્યો વૈરાગ્યની ઉદાસીનતાથી, અનિત્ય છે સંસાર, કોઈ મદદે આવી ન શક્યું, ગમે તેવું દર્દ હતું, પૈસા હતા બચી ન શક્યો, આ શરણ છે સંસાર, સંસારમાં કોઈ શરણું આપી શકે એમ નથી. બોધ લ્યો, ઉદાસીનતા હશે તો બોધ પમાશે, ઉદાસીનતા નહીં હોય તો કાં શોકમાં હશો અને કાં હર્ષમાં હશો. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, ક્રમ ધીરે ધીરે ધીરે, એક એક વાત, એક એક વિગત, એક એક વસ્તુ, આપણી જે સ્થિતિ છે એનો વિચાર કરી અને એમાં ઉદાસીન થતા શીખવું, એટલે એના પ્રત્યે વૈરાગ્ય ભાવ, મોહભાવ, મમત્વ ભાવને મંદ કરવો. હોય આવે ત્યારે બહુ હોય, પણ મંદ કરવો, અને એ વિચારણાથી થઈ શકે. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું બીજું પગથિયું. સાહેબ, અમે અમારા પરિગ્રહ પ્રત્યેનો મોહ, સંતાનો પ્રત્યેનો મોહ, સ્વજનો પ્રત્યેનો મોહ, આ બધો છોડીને પણ જવું કે કરવું શું? આ ન હોય તો મજા ન આવે. તો કે સત્પુરુષની ભક્તિમાં લીન થાય, તને આ સાંભળશે નહીં, એ કઈ સ્વજનો નહીં સાંભળે, કુટુંબીજનો નહીં સાંભળે, તારું પરિગ્રહ નહીં સાંભળે, તારા મમત્વના એકેય સ્થાન નહીં સાંભળે. જો તું સત્પુરુષની ભક્તિમાં લીન હોઈશ, સમય ક્યાં જશે એ પણ ખબર નહીં પડે, અને ક્યારેક ખાવા પીવાનું ભાન પણ છૂટી જશે. સત્પુરુષની ભક્તિ એ બી પ્રભુ પ્રત્યે અચળ પ્રેમ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારે ઔરન ચાહુ રે કંઠ, એ જ્યારે આનંદ ગંજીની મસ્તીમાં ગાતા હશે, પ્રભુ સાથે પ્રીતિ કરી હશે ત્યારે. કર પ્રભુ સંગાતે કર પ્રીતડી રે, ભજન છે ને પેલું, એમાં બધું સંસાર વંસાર બધો ચાલ્યો જાય, આવી પ્રભુ પ્રત્યે પ્રેમ. લીન થવું, લીન એક રૂપ તનમય થઈ જવું. મીરા કૃષ્ણ ભક્તિમાં લીન હતી, નરસિંહ કૃષ્ણની ભક્તિમાં લીન હતા, તુલસીદાસ રામ નામમાં લીન હતા, ચંદનબાળા મહાવીરના નામમાં લીન હતી, સુલસા મહાવીરની ભક્તિમાં લીન હતી. બધા સંસારના ક્રમ ચાલતા હતા, છતાં એને ક્યાંય મોહ નહોતો. 32 પુત્રો ગુજરી ગયા છે, એ સુલસાએ છાતી નથી કૂટી કે પડતું નથી મૂકું, એ મહાવીરમાં લીન હતી. પ્રભુ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના ચરિત્રોની અંદર સંસારનું પ્રતિબિંબ પડતું હોય છે. એક એક પુરુષના જીવન જોઈએ ત્યારે ખ્યાલ આવે કે જે આપત્તિ વિપત્તિ આપણને આવી છે, આવી અને આથી અનેક ગણી આ સત્પુરુષોને આવી છે. તો ક્યારેક એ વિચાર આપણને બળ આપે, મજબૂતી આપે. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે તમે ને અમે તો કાંઈ દુઃખી નથી, જે દુઃખ રામને પડ્યું 14 વર્ષનું એવું એક દિવસનું દુઃખ પણ આપણને. પાંડવોને જે દુઃખ 13 વર્ષનું છે એવું બે ઘડી પણ આપણને નથી. શું વાત છે! ગજ સુકુમારની એક પળ વિચાર કરો, માથે સગડી શરીર બળતું હોય છે એવી એક પળનું દુઃખ પણ આપણને નથી. શું રાડું પાડો છો, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને! અરે જે ઉપસર્ગ કાનમાં ખીલા ઠોકાણા દેવાધિદેવ તીર્થંકર મહાવીરને, આ જગતનો નાથ, આ 4 જ્ઞાનનો ધણી, આવો સંયમનો સુરવીર, અને તને સજ કાંકરી વાગી છે ને રાડા રાડી કરસ, વાગી એનો વાંધો નથી, એને મને પૂછ્યું કેમ નહીં? અરે તારી ભલી થાય, એણે પૂછ્યું કે ન પૂછ્યું, તું તારી ક્ષમતામાં રહેને. પણ અહીંયા તો મને દુઃખ આવે એનું દુઃખ નહીં, પણ બીજાએ મારા દુઃખને પૂછવું જોઈએ, દુઃખી થવું જોઈએ. જો એને કાંઈ છે, પણ એને શું હોય? જે ચૈતન્ય છે, તારું પાપ તને નડે કે એને નડે? કર્મ કોના? પોતાના. પણ કેવી અવડચંડાઈ છે આપણી, કે આપણા દુષ્કર્મ, આપણા અશુભ કર્મ આપણને નડતા હોય તો પણ આપણને એમ થાય કે હારાને કાંઈ છે, લ્યો એ તો શાંતિથી ને બે ટાઈમ ખાઈ લીધું, તે શું ભૂખે મરે તારા હારું? પાપ તે બાંધા, કર્મ તે કર્યા, નડતર તને, તો એને શું લેવા દેવા છે? તારી સજ્જનતા ક્યાં હતી કે ભાઈ હું મારું ભોગવીશ, તમે આનંદથી જીવો? કીધું કોઈ દિવસ કોઈને કે તમે સુઈ જાઓ, શાંતિ રાખો, હું મારું સંભાળી લઈશ? કેમ કે કર્મ અમે બાંધ્યા છે. કૃપાળુદેવ ઓલા લખે છે કે પ્રભુ આપને આટલું દુઃખ, સ્વભાવભાઈ લખે છે, મજૂરી જેવું કામ મુંબઈમાં કરવું પડે તમારે, ક્ષાયિક સંકેતનો ધણી. સ્વભાગ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં, દોષ અમારો છે, કર્મ અમે માંગ્યા છે. એમાં રેવાશંકરનો દોષ નથી, અમારા ભાગીદાર માણેકલાલનો દોષ નથી, કોઈના તરફ દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ નહીં કરશો, અમે વાંધા છે. કેવી દ્રષ્ટિ! આ ચરિત્ર કૃપાળુદેવનું ચરિત્ર જ્યારે વાંચીએ ત્યારે આ એની અંદરથી બોધ મળ્યા કરે. સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, રામનું ચરિત્ર, શ્રી કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર, આવા મહાપુરુષોના ચરિત્ર, ઉદ્ધાર તીર્થંકરોના ચરિત્ર વાંચો, કે કેટલા કર્મના ક્ષયોપશમ પછી, કેટલા કર્મો તૂટ્યા પછી પણ એમની સાધનામાં, એમની અવસ્થામાં પણ કેવા પરિસર અને ઉપસર્ગ આવે. નવ નવ ભવ સુધી પેલો કમઠ મૂકતો નથી પાર્શ્વનાથને, પાર્શ્વનાથની સાધના અધૂરી નથી, ઓછી નથી, પણ વેરના ઝેરના બંધ એવા કઠિન પડ્યા છે કે પેલા ભવમાં જે એણે મારુતિને માર્યો હતો, તો 9મા ભવમાં એના ઉપર ફરીથી પહાડોના પહાડો એનો વરસાદ વરસાવે છે, છાયલા કરે. મહાપુરુષોના ચરિત્રોથી, એમની ઉપસર્ગ કથાઓથી, એમની ધૈર્યતા સમતા, એ શેમાં સ્થિત છે, એ ક્યાં લીન છે? સ્વરૂપમાં લીન છે. તો સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરો, સ્મરણ કરવાથી આ ઉદાસીનતા ટકી રહેશે, નહીં તો ઉદાસીનતામાંથી આપણે ખસી જશું. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરો. એમના લક્ષણો, એ સમયે એમણે શું વ્યવહાર કર્યો એનું ચિંતન કરો. એ જમાનાની અંદર 80,000 રૂપિયાનો સોદો એનો કાગળિયો ફાડી નાખ. કોઈ પ્રૂફ નથી જોતું મારે, આ સોદો કેન્સલ છે, તમે શાંતિ રાખજો, મને પૂરેપૂરી શાંતિ છે. અરે રાયચંદભાઈ, હું તમારા પૈસા દૂધે ધોઈને આપીશ, તું ભૂલી જા. તારા બૈરી છોકરા રસ્તા ઉપર આવી જાય એવો સોદો મને ન ખપે, આ રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. કોઈ વ્યવહાર થયો હોય, કાયદેસર હોય તો પણ શું? આત્મા આત્માનો સંબંધ કાયદાથી પર છે, એને કાયદા સાથે ક્યાંય ન લવાય. આવા એના લક્ષણો. આરબ કે સાહેબ માલ વેચ્યો એ મારા ભાઈને ખબર નહોતી, ભૂલ થઈ ગઈ. લઈ જા તારો માલ પાછો, લઈ લે, ઉપાડી લે, જોયું પણ નથી એમને. એના લક્ષણો ત્યારે વિચાર કરો કે આ પુરુષોએ શું કર્યું. ત્યારે કેટલી સાહજિકતા. એ કહે છે, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરો. મોઢા ઉપર હર્ષ કે શોકની એક પણ લેરખી નહીં. કરોડોનું નુકસાન થાય તો પણ જાણે કશું બન્યું નથી. પોતાની પત્નીનું અવસાન થાય તો નરસિંહના જીવનમાં કોઈ શોકની લેરખી નથી. નિષ્ઠુર હતો એવું નથી, નિર્દયી હતો એવું નહીં માનતા. ભક્તિમાં લીન હતો, સંસારના બંધનોથી પર હતો. એટલે જ લોકમાન્ય તિલક હોય કે સરદાર વલ્લભભાઈ હોય, ખિસ્સામાં તાર આવે, કોર્ટમાં દલીલ ચાલતી હોય અને પુત્રનું અવસાન થાય કે પિતાનું અવસાન થાય તો એ વાંચી મૂકી દીધું. કાગળ જાણે કોરો વાંચ્યો હોય એમ એના ઉપર કોઈ પ્રતિભાવ ન થાય, રોકઅકળ ન થાય. અહીંયા તો એક પણ સમાચાર પચાવી શકાતા નથી, એક પણ સમાચાર અશુભ આવે તો આપણે આપણામાં જ રાખીએ કે અત્યારે કાંઈ બોલવું નથી, એવું બને ખરું? ઘૂસફૂસ કરીને પણ પાંચ પચીને કીધા વિના રહી નહીં. છે ગંભીરતા કે આ સ્થાન નથી હવે એને માટે. હવે આ મારો પ્રશ્ન છે, હું મારી રીતે ઉકેલી લઈશ. તો અહીંયા તો અહીંયા બનેલી ઘટનાઓની વાત તો નથી જ, ઉલટાની બહારની હોય ને તો એ અહીંયા લઈને આવે. અને પછી કે તમને ખબર છે કાલ શું થયું, કંઈ કામ છે અમારે, અમારી સાધનામાં કંઈ ઉપયોગી છે, કાલ આમ થયું તેમ થયું. નહીં સમજાયા, ભૂમિકા નથી, માર્ગાનુસારીપણું નથી. વાત ગહન છે, શબ્દમાં સરળ છે, શબ્દમાં તો હું કહી શકું તમને, પણ કહું છું એ પર્યાપ્ત નથી. આ અંતરના ભાવોની ઊંચાઈ છે, આ હૃદયની આટલી શુદ્ધિ વિના નહીં પકડાય. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. કાનમાં ખીલા ઠોકાતા હોય ત્યારે મહાવીરની મુખાકૃતિ શું હશે? ચીસ પાડતા હશે, રાડું પાડતા હશે, કોઈ બચાવો બચાવો એમ કરતા હશે, શું હશે, કેવી મુખાકૃતિ હશે? ગમે તેવો પ્રસંગ બન્યો હશે, મુખાકૃતિ શું હશે? એ જ સહજતા, એ જ વિતરાગતા, એ જ સમતા, એ જ શાંત. અહો પ્રસમરસ જરતી મૂર્તિ પ્રભુ જિનેશ્વર તમારી. આ જીન મૂર્તિનું લક્ષણ કીધું છે મુખાકૃતિનું, કે મુખાકૃતિમાં કેવળ આનંદ, નિર્વિકાર, તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. આ તમારું સહજ સ્વરૂપ, આ તમારી મુખાકૃતિ ઉપર, એટલે જ તમારું દર્શન જે કરે છે ભાવથી એની ભ્રાંતિ પણ ભાગે છે. તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે. આવી જિનેશ્વરની મૂર્તિ નિર્વિકારી હોય, વિતરાગી હોય, સમતાવાન હોય, ધૈર્ય સંપન્ન હોય, એમાં ક્યાંય ક્રોધ ન હોય, આક્રોશ ન હોય. ભગવાનની મૂર્તિમાં જ્યાં જૈન છે, જિનેશ્વર છે, એની પ્રતિમામાં પ્રસન્ન રસ હોય. અહો શાંત મૂર્તિ, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. આનંદ ગંજી લખે છે, પ્રભુ તારી મૂર્તિ કેવી, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. તારી મૂર્તિના દર્શન કરતા અમને ક્યારેય તૃપ્તિ થતી નથી. જોયા જ કરીએ, જોયા જ કરીએ, બસ દર્શન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. અને કોઈ એવી સરસ મજાની મૂર્તિ કોઈ કારીગરે એવા ઉચ્ચ ભાવથી બનાવી હોય, અને કોઈ એવા સમર્થ આચાર્ય યોગનિષ્ઠ એને પોતાનું સમર્થ યોગનું સામર્થ્ય એ મૂર્તિની અંજન સલાકામાં રેડ્યું હોય અને મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, પોતાની ચેતનાનો અંશ એની અંદર એક ચૈતન્યતા જાગૃત કરી દીધી, આવી મૂર્તિઓ અનંતા જીવોનું કલ્યાણ કરે. આ તીર્થધામ, તીર્થધામની અંદર આ બધી મૂર્તિઓ હજારો વર્ષ સુધી અનેક જીવોના ઉદ્ધારનું કારણ છે. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. આ મુખાકૃતિ નિર્વિકાર, આપણે તો જોઈને ખબર પડી જાય કે આજ મૂઓ, આ માંદલો છે, કાં આજ અસંતુષ્ટ છે, કાં ક્રોધી છે, કાં રાગી છે, કાં દ્વેષી છે, એને પૂછવું પડે. આપણે હું તો મોઢા ઉપર તો વર્તી ગયો કે આજે એના લક્ષણ બરોબર, કેમ તને ખબર પડી? મુખાકૃતિ, મુખાકૃતિમાં બધા વિકારો આવ્યા, બધા અવગુણ આવ્યા, એકય આત્માનો ગુણ નો આવ્યો, દોષ બધા આવ્યો, એકે ગુણ નો આવ્યો. ન વિતરાગતાનો આવ્યો, ન ન નિર્વિકારતાનો આવ્યો, ન સંતાનો આવ્યો, ન ધૈર્યનો આવ્યો, ન આનંદનો આવ્યો, ન પ્રસન્નતાનો આવ્યો, કાંઈ નહીં. કમ્પેરિઝન કરવાની છે. આપણી અવસ્થા અને સ્વરૂપ પ્રાપ્ત પુરુષ, સત્પુરુષ, એની મુખાકૃતિ. સત્પુરુષની મુખાકૃતિ ઉપર અંદરની ગમે તેટલી પ્રતિકૂળતા હોય એની મુખાકૃતિ ઉપર પ્રતિબિંબિત થાય નહીં. એના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા. આ છઠ્ઠી વાત, મન વચન અને કાયાની પ્રત્યેક ચેષ્ટા. પ્રભુ અહીંયા ત્રણ ચેષ્ટા જુદી જુદી હોય એ અત્યારે ખબર પડે, અજ્ઞાનીની બધી ચેષ્ટા એક જ હોય. મનની કહો, વચનની કહો, કાયાની કહો, જ્ઞાનીની પણ એક જ હોય પણ અદ્ભુત હોય. અદ્ભુત હોય એટલે ઘટના સાથે સંબંધ હોય, ઘટનાથી પર હોય, એને સંયોગ સાથે સંબંધ હોય, એને સ્વરૂપ સાથે સંબંધ હોય, એને એના સ્વભાવ સાથે સંબંધ હોય, આપણને સંયોગ સાથે સંબંધ હોય, ઘટનાઓ સાથે સંબંધ હોય. મનની ચેષ્ટા જુદી, વચનની જુદી અને કાયાની પણ જુદી. વચનમાં કહીએ કાંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, એક કંઈ તમે બહુ ચિંતા કરો, આમ છે તેમ છે, અને મનમાં આનો દા કાઢી રહ્યો. હવે જો હવે જ્યારે એનો વારો આવે ત્યારે જોવા દેજે, જો આ ચેષ્ટા ચાલે છે. જુદી જુદી જ્ઞાનીનું આ ચારિત્ર છે, એના અદ્ભુત રહસ્ય બધા કીધા. એને એ કહેવાય છે અપ્રભાવિત. જ્ઞાનીના મન વચન કાયની ચેષ્ટા સંસારના સંગ પ્રસંગથી અપ્રભાવિત છે. આપણી મુશ્કેલી છે કે આપણે પ્રત્યેક વસ્તુથી તુરંત પ્રભાવિત થઈ જઈએ છીએ. કારણ કે દેખાતું શરીર તે હું નથી, અંદર રહેલું મારું શુદ્ધ ચૈતન્ય તે હું છું, અને શુદ્ધ ચૈતન્ય બધાથી પર હોવાને કારણે એ તો અપ્રભાવિત છે. સાધક અપ્રભાવિત હોવો જોઈએ, મુમુક્ષુ અપ્રભાવિત હોવો જોઈએ. કેટલી વાર આપણે વાત થઈ છે, અપ્રભાવિત ન હોય દરેક બાબતમાં અંજાઈ જાય, અને જે અંજાઈ જાય એ વિવેક ભાન ભૂલી જાય. એના રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા. નિધિ ધ્યાસન એટલે અખંડ ચિંતવન, સતત વિચારવું કે ઓહો આની ચેષ્ટા, આના અદ્ભુત રહસ્યો, એ કેટલો સ્વની અંદર સ્થિર છે અને બહારના સંજોગોથી અપ્રભાવિત છે. છેલ્લું તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું, આ સત્પુરુષની શ્રદ્ધા. જો આ સત્પુરુષ છે એવી પાક્કી શ્રદ્ધા થાય તો પછી વચન બાબતની અંદર વિકલ્પ ન આવે. એના જીવનની ઘટના બાબતમાં પણ વિકલ્પ ન આવે. કૃપાળુદેવે કેમ દીક્ષા નહોતી લીધી એ વિકલ્પ પણ, અને એને લગ્ન કેમ કર્યા એ પણ વિકલ્પ. જો એની સાચી ઓળખાણ અને સાચી શ્રદ્ધા હોય તો આ સત્પુરુષ છે. બાકીનું બધું જ જે કાંઈ છે એ ક્રમ એનો ઉદયક્રમ છે. ઉદયક્રમથી એનું સ્વાભાવિક જીવન જુદું છે. હવે જ્યારે મને એની ઓળખાણ થઈ ગઈ છે, એણે લખ્યું છે કે લખવાનો વાંચવાનો બોલવાનો સર્વકૃતિનો એક જ હેતુ છે પરમાર્થ, તો હવે મને એણે જે કંઈ કહ્યું છે એમના વચનમાં કોઈ શંકા નથી. તારું વચન પ્રમાણ હારે પ્રભુ નહીં માનું અવરની આણ. તારું વચન મારે પ્રમાણ છે એવી અવસ્થા. એક સત્પુરુષની ઓળખાણ પછી જે શ્રદ્ધા થાય એ શ્રદ્ધાનું પરિણામ છે. આ કહ્યું છે અને આને કહ્યું છે, આ બધું કૃપાળુદેવે કહ્યું છે. પરમ રહસ્ય છે, મહામાર્ગ છે, અને એનું બધું કારણ એક જ છે, કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા. અવિચળ એટલે ચડી ન શકે, મેરું છે, અવિચળ છે, ચલિત ન થાય. કલ્પના વાયરા વાયે તો બીજા પહાડો ભલે હલે, ભક્તામર સ્તોત્ર, પણ મેરું ચલાયમાં ન થાય એમ હે પ્રભુ તમે અવિચળ છો. આ દીક્ષું લખવું ગમે ત્યારે કે આ જ છૂટકો નથી. પછી અંબાલાલથી આ પત્ર સમજી શકો. આ પત્ર મુનિશ્રીને લખ્યો છે, અંબાલાલ દ્વારા મોકલો છે, અને સૂચના શું કરે છે કે એની વિદ્યમાનતા હોય ત્યારે વાંચશો તો કંઈક લાભ થશે. અંબાલાલને સત્પુરુષનો મહાત્મ્ય પકડાઈ ગયો છે, એણે એનો સ્વામી ઓળખી લીધો છે. એટલે કહે છે કે પછી એને કોપી કરવી હોય પ્રતિલિપિ તો કરવા દેજો, પણ નહીં તો કદાચ સંભવ છે કે તમને પકડાશે નહીં. વિશેષ અવસર.